एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 186 दिखामरण लेखक बकासियो। जगतनी कोई संस्कृति एवी नथी जे कथारस पर उछरी नथी। दरेक बाळक दूध पीता पीता कथा सांभळतुं आवे छे અને કથા સાંભળતા સાંભળતા મોટું થતું આવે છે અને પછી એ પુખ્ત બને છે, તો પણ એનામાંનું બાળક મરતું નથી, એને કથાઓ જોઈતી જ રહે છે। લોકસાહિત્ય અને સાહિત્યના ઘણા મૂળ આ કથારસમાં પડેલા છે। આપણે ત્યાં બૃહદ કથાસાગર અને બૃહદ કથામંજરી જેવા મોટા કથાઓના ગ્રંથો છે, હિતોપદેશ અને પંચતંત્રની કથાઓ છે, વળી ઇસપની કથાઓ, અરેબિયન નાઇટ્સની કથાઓ, કેન્ટરબરી ટેલ્સ વગેરે પણ જાણીતી છે। એ જ રીતે ઇટલીમાં નવજાગૃતિના સમય દરમિયાન ઈસવીસન 1313 થી 1375 વચ્ચે થયેલા જીઓવાની બોકાસિયોની કથાઓ પણ જાણીતી છે। નવજાગૃતિના સમયમાં ઇટલીમાં 3 અગ્રણી લેખકો હતા, દાંતે, પેટ્રાર્ક અને બોકાસિયો। દાંતેના મૃત્યુ વખતે બોકાસિયો હજી બાળક હતો, પણ પેટ્રાર્ક તો બોકાસિયોનો મિત્ર હતો। દાંતેનું ડિવાઇન કોમેડીમાં મુખ્ય કામ અધ્યાત્મ અંગેનું હતું, તો પેટ્રાર્કનું મુખ્ય કામ સાહિત્યકાર તરીકેનું હતું। પણ બોકાસિયોએ બંનેથી જુદા પડી બધી જ પ્રણાલીઓ તોડી નાખી અને નવું જીવંત સાહિત્ય રચ્યું, નવા જીવન સાહિત્યમાં સામાન્ય માણસની વાત મૂકી। આ બાબતમાં બોકાસિયોની દિકામરણ જાણીતી સાહિત્ય રચના છે। એમાં 100 કથાઓ વણેલી છે, પણ આ કથાઓ બોધકથાઓ નથી। બોકાસિયો કથા દ્વારા નૈતિક અને સામાજિક ભ્રષ્ટ જીવનને ખુલ્લું પાડે છે અને પાત્રોને ભાગ્યને હવાલે છોડી દઈને અને નૈતિક જવાબદારીમાંથી મુક્ત કરી દે છે। સ્ત્રી અને પુરુષને એણે જેવા જોયા અને જેવા એ સમજ્યો એ પ્રમાણે એની બધી જ મૂર્ખતા સાથે અને બધી જ બેવફાઈ સાથે ચિત્રે છે। સ્થૂળને બરાબર સ્થૂળ રીતે રજૂ કરે છે, વિરોધાભાસોનો વારંવાર ઉપયોગ કરે છે, વાંકા દેખાપણા સાથે પાત્રની નરી વાસ્તવિકતાને એ ઉપસાવે છે, સાથે સાથે જુદી જુદી શૈલીઓને પણ અજમાવે છે। બોકાસિયો આ બધા દ્વારા મધ્યકાલીનતાને વટાવી જાય છે, એટલે કે એનું સાહિત્ય માત્ર મધ્યકાલીન વારસો નથી, એના સમયની બહાર પણ એ પહોંચ્યું છે અને આજે એણે વિશ્વ સાહિત્યમાં જગા કરી છે। ઇટાલિયન લેખક અને માનવતાવાદી બોકાસિયોનો જન્મ ફ્લોરેન્સમાં ત્યાંના એક વેપારીને ત્યાં થયેલો। મોટાભાગની એની બંધાતી કારકિર્દીનો સમય નેપલ્સમાં વીત્યો, ત્યાં જેણે સાહિત્યનો અભ્યાસ આદર્યો અને કેટલુંક સાહિત્ય રચ્યું। 1330માં પાછો એ ફ્લોરેન્સ આવ્યો, ત્યાર પછી 1348માં એણે ફ્લોરેન્સના કાળોતરા રોગચાળાને નજરો નજર જોયો। 100 કથાઓનો સંગ્રહ એની દિકામરણ રચનામાં એણે ફ્લોરેન્સના આ મહારોગને ભૂમિકા રૂપે સ્વીકાર્યો છે। ફ્લોરેન્સમાં પ્લેગનો ભયંકર ઉપદ્રવ હતો, ત્યારે 7 યુવતી અને 3 યુવાનોનું જૂથ અકસ્માતે એક ચર્ચમાં ભેગું થાય છે અને શહેરની બહાર ગામડાઓમાં ચાલી જાય છે। ગ્રામ જગતમાં એકબીજાના આનંદ માટે 10 દિવસ સુધી દરેક જણ વારાફરતી નક્કી કરેલા નિયમો મુજબ વાર્તા કહે છે। આ 100 કથાઓથી દિકામરણનું કાઠું બંધાયું છે। એમાં પ્રેમ શૌર્યની કથાથી માંડીને પ્રહસન કથાઓ, સુખાંત કથાઓ અને કરુણાંત કથાઓની વિવિધતાઓ પડેલી છે। ઉદાહરણ રૂપે કથા જોઈએ। ઇસાબેતા એના 3 વેપારી ભાઈઓ સાથે મેસિનામાં રહેતી હતી। ત્યાં લોરેન્ઝો નામે યુવાન ભાઈઓનો બધો વેપાર સંભાળતો હતો। ઇસાબેતા અને લોરેન્ઝો પ્રેમમાં પડે છે। એકવાર મોટો ભાઈ ઇસાબેતાને લોરેન્ઝોના ઓરડામાંથી નીકળતી જોઈ જાય છે, પણ કશું કહેતો નથી। બીજા દિવસે ત્રણેય ભાઈઓ નક્કી કરે છે કે વાતને વણસથી અટકાવવી। આ પછી ત્રણે ભાઈઓ લોરેન્ઝો સાથે વેપાર અર્થે પ્રવાસે જાય છે અને ત્યાં છુપી રીતે લોરેન્ઝોની હત્યા કરી અને દાટી દે છે. ઘેર પાછા ફર્યા પછી ત્રણે ભાઈઓ ઇઝાબેતાના લોરેન્ઝો અંગેના પ્રશ્નોના કોઈ જવાબ આપતા નથી. ઇઝાબેતા ખૂબ રડે છે અને ભાઈઓના આશ્વાસનને સ્વીકારતી નથી. એક રાતે લોરેન્ઝો ઇઝાબેતાના સ્વપ્નમાં આવે છે અને એની સાથે શું બનેલું તેમજ એને ક્યાં દાટ્યો છે એ વિશે જણાવે છે. ભાઈઓને કશું કહ્યા વગર ઇઝાબેતા જણાવેલી જગ્યાએ જાય છે જ્યાં એને લોરેન્ઝોનું શબ મળે છે. ઇઝાબેતા લોરેન્ઝોના માથાને કાપીને ઘેર લાવે છે અને કુંડામાં દાટી એના પર સુગંધી છોડવાવે છે. ઇઝાબેતાના આંસુઓ સિંચાતા રહેતા એને ફૂલ આવે છે. ઇઝાબેતાને છોડ પાસે રડતી જોઈને ભાઈઓને શંકા જાય છે. ભાઈઓ કુંડાને સંતાડી દે છે. ઇઝાબેતા કુંડા અંગે વારંવાર પૂછપરછ કર્યા કરે છે તેથી ભાઈઓનું કુતૂહલ વધે છે. છેવટે શોધ કરતા ભાઈઓને લોરેન્ઝોનું માથું કુંડામાંથી મળી આવે છે. આ બાજુ ભાઈઓ શરમના માર્યા શહેર છોડીને જતા રહે છે અને ભગ્ન હૃદયની ઇઝાબેતા મૃત્યુ પામે છે. અલબત્ત આ અને આવી કથાઓ માટે બોકાસ્યુઓએ અનેક કથાઓમાંથી લૂંટ જરૂર કરી છે પણ રજૂઆતની શૈલી નોખી છે. એનું ગદ્ય પોતિકું છે, અનોખું છે. એટલું જ નહીં પણ ચોસર, શેક્સપિયર, ડ્રાઇડન, કિટ્સ, ટેનિસન, લોંગફેલો જેવા કવિઓ પર એનો ખાસો પ્રભાવ છે.